તથા જન્મ મરણથી રહિત છે. એટલે જન્મ ને મરણ ખરેખર તો પર્યાયનો ઉત્પાદ તેને જન્મ કહેવાય, પર્યાયનો વ્યય તેને મરણ કહેવાય. પછી એની યોગ્યતાઓ, આયુ, કર્મ, શરીર, એ બધું જેટલું લંબાવવું હોય એટલું લંબાવી શકાય, પણ એનો મૂલ્ય આયા છે. ઉત્પાદ વૈધિ સહિત હોવા છતાં ઉત્પાદ વૈધિ રહી છે. આવો એક પરમાત્મા પ્રકાશમાં ઉચ્ચાવણું તો પાઠ છે.
જુદો છે અવસ્થાની મધ્યમાં,
मनुष्य अवस्था बीच में तो भी वो जुदा रहता है, आत्मा नहीं होता है, एक रूप नहीं होता है, एक में हो जावे तो पर्याय का नाश, शरीर का नाश होता है, प्रमाण सप्त बंदी अलग है, नई सप्त बंदी अलग है, અત્યારે આ ચાલે છે નૈની વિભિષા, ઉત્પાદ વૈની મધ્યમાં રહેવા છતાં ધ્રુવ એનાથી જુદો રહે છે, વળી એમાં રહે છે અને એનાથી જુદો રહે છે, અને સમય એક, ઉત્પાદ વૈનો ધ્રુવનો સમય એક છે, આવું જ્ઞાન પણ થાય છે, એક સમયમાં ઉત્પાદ વૈ ધ્રુવ છે એવું જ્ઞાન થાય છે, અને ઉત્પાદ વૈની મધ્યમાં ધ્રુવ રહે છે એવું પણ જ્ઞાન થાય છે, અને ધ્રુવ ઉત્પાદ વૈથી જુદો રહે છે એવું પણ જ્ઞાન થાય છે. એક સમયમાં જેવું આત્માનું સ્વરૂપ છે એવું એક સમયમાં અંતર્મુખ થતા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા પદાર્થ જ્ઞાન થઈ ગયું છે. સહિત હોવા છતાં રહિત છે એવું જ્ઞાન થાય છે. પર્યાર્થિક નહીં સહિત અને દ્રવ્યાર્થિક નહીં રહીત, વળી એ પર્યાયમાં ઉત્પાદ વ્યયમાં ધ્રુવ એની મધ્યમાં રહેલો હોવા છતાં છે તો એની મધ્યમાં છતાં એનાથી જુદો ને જુદો રહે છે. વળી ઉત્પાદ વ્યય ધ્રુવ એક સમયમાં થાય છે, એક સમયમાં એ ત્રણનું જ્ઞાન થાય છે. જ્ઞાન એવું થાય છે જેવું એનું વસ્તુનું સ્વરૂપ છે એવું જ્ઞાન થઈ જાય છે. અતિન્દ્રિય જ્ઞાન ની કિંમત છે, ઇન્દ્રિય જ્ઞાન ક્રમિક છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન નો જન્મ થયો છે સર્વતા સહિતમાં, સહિત એમાં ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન અનાધિકાર કહેવાય છે. અને એ ઉત્પાદમાં રહેલો હોવા છતાં એ ધ્રુવ જુદું છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાતું નથી, એકમેક જણાય છે, તાદાત્મ્ય જણાય, જુદું નથી જણાતું, ભેદ જ્ઞાન નથી, ભેદ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનની તાકાત નથી, ભેદ જ્ઞાન કરે ભલે અનુમાન કરે પણ અનુભવ વિના એ અનુમાન પણ મન હોયું જશે તો ભેગું હોયું જશે ધારણા જ્ઞાન મારે આગમ જ્ઞાન છે, આત્મ જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન છે એ આગમ જ્ઞાન છે, ખરેખર દ્રવ્યકૃત છે, અવકૃત નથી, એ જ્ઞેયનો ભાવ છે, નાયકનો ભાવ નથી. આટલો બધો ન્યાય આપ્યા પછી, આટલું બધું સ્પષ્ટીકરણ કર્યા પછી હવે એ છે કે એ કેમ ખબર પડે કે એ જ આત્મા છે, એનો એ આત્મા છે એમ કેમ ખબર પડે? દેહ ભરી જાય, ક્ષેત્ર ભરી જાય, કાળ ભરી જાય, ભાવ ભરી જાય, તો પણ એ કેમ ખબર પડે? પ્રશ્ન છે કે એ જ આત્મા છે. આ શુદ્ધ ભગવાનનો જે આત્મા, કે જે આત્મા આઠ બહુ પહેલા અમારા પતિ પણ હતો, પતિની પર્યાય તો વહી ગઈ છે, અટાણે તો મુનિ અવસ્થામાં છે, વર્તમાન પર્યાય મુનિની છે, એ મુનિની પર્યાયથી એ સમયે તન્મય છે, અને આઠ બહુ પહેલા એ જ જીવ એની પતિની પર્યાય હતો ત્યારે એનાથી તન્મય હતો. અન્ય અન્ય હોવા છતાં પર્યાય અનેરી અનેરી થઈ ગઈ તો પણ અનન્ય છે તે સમયે, તેથી તેનો તે થાય કે એમ કહેવા માંગે છે. આગળ આવશે નક્કી થઈ, હજી તો પ્રશ્ન છે એ કેમ ખબર પડે કે એ જાતમાં છે? ઉત્તર વ્યયથી છે, વ્યયથી છે, વેથી તે ધ્રુવ આત્મા કથનચિત અભિન છે. જો ધ્યેયથી કે આત્મા તથથી દબીન છે, સર્વથા ભિન્ન નથી. કેમ કે જે સમયે પતિની પર્યાય હતી તે પર્યાયની સાથે તે દ્રવ્ય તન્મય હતું, અનન્ય હતું. ભલે પર્યાયની અપેક્ષા એ અન્ય છે, પતિની પર્યાય અને અત્યારે મુનિની પર્યાય બે પર્યાયથી જો અન્ય છે, પણ એના દ્રવ્યથી જો તો જે પતિની પર્યાયમાં દ્રવ્ય હતું એ જ મુનિની પર્યાયમાં દ્રવ્ય આત્મા છે. એટલા પર કર પર્યાય છે, પર્યાય અપેક્ષાએ અન્ય અને દ્રવ્ય અપેક્ષાએ અનન્ય. કેમ કે તે સમયે તે ધર્મ હતો. એ 114 માં બહુ સારું લખ્યું છે. અન્ય પણ છે અને અનન્ય પણ છે. પર્યાયની અપેક્ષા એક પર્યાય હતી ગઈ, તેની અપેક્ષા અન્ય થઈ ગયું, પણ જે ગઈ પર્યાય એમાં વર્તમાન જે ઉત્પાદની પર્યાયમાં દ્રવ્ય છે, ઉત્પાદની પર્યાયમાં દ્રવ્ય છે, એ વ્યયની પર્યાયમાં દ્રવ્ય હતું. ધ્રુવ એનું હતું, પર્યાય બદલી ધ્રુવ નું બેઠું. વ્યયથી વ્યયથી છે એનો જવાબ ઉત્તર આપ્યો. વ્યયથી છે કેમ ખબર પડે કે વ્યયથી છે? વ્યયથી એટલે શું? વ્યયથી તે ધ્રુવ આત્મા કથનથી દબીન છે. ભગવાનનું જે દ્રવ્ય છે એની જે પૂર્વે પર્યાય વ્યય થઈ ગઈ, પતિની પર્યાય એનું જે નામ હોય, અને શ્રેયાંશ રાજાનો જીવ એને જાતે પણ થયું, તો કોઈ વિધિ જાણતો નહોતો, પોતે નતો જાણતો શ્રેયાંશ નો ભાગ, પણ જ્યાં એને જોયા ત્યાં જાતિ પણ જ્ઞાન થયું. અરે આ પૂર્વે આટલું પહેલા મારા પતિ હતા, હું એની પત્ની હતી અને અમે મુનિરાજને આહાર આપ્યો. એમ કહેવા માંગે છે કે આ જીવ મારો પતિ હતો એ શેના ઉપર નિર્ભર પડી? કેમ કે વર્તમાન ઉત્પાદમાં જે દ્રવ્ય છે આત્મ દ્રવ્ય, એ પૂર્વે વ્યયની પર્યાય ગઈ એમાં પણ એ જ આત્મા હતો. વ્યયની પર્યાયમાં બીજો અને ઉત્પાદની પર્યાયમાં બીજો દ્રવ્ય છે. કેમ કે એમણે ઉપર બધો ભૂમિકા બાંધી દીધી, ઉપરની ભૂમિકા આખી આ વિષય લેવા માટે ઉપરની ભૂમિકા હતી. ઉપરની ભૂમિકાને વળગીને તો તમે આ વિચારો તો બેસી જાય કે આ ડબો પેલા દ્રવ્ય તો એનું ઈ છે કે નહીં? દ્રવ્ય ફેર નથી કઈ. ઠીક, હવે જે વ્યય પર્યાય થઈ તે વખતે તે દ્રવ્ય તેનાથી તન્મય હતું. હા, એ વ્યય પર્યાયથી સર્વથા ભિન્ન હતું તો આજે ખબર ન પડે. આ છે ને આ દ્રષ્ટિના વિષયની વાત નથી, આ જ્ઞાનના વિષયની વાત. સર્વથા
ભિન્ન
ભિન્ન અને સર્વથા
કથનચિત ભિન્ન ભિન્ન કી બાત.
હા, કથનચિત ભિન્ન ભિન્ન કી બાત હૈ. તો કહે કે જે વર્તમાન ઉત્પાદમાં આત્મા છે એનો, ભગવાન આત્મા એનો એ છે, તો એ જે વ્યય પર્યાય છે આઠમો પહેલા એ વ્યયમાં પણ આ દ્રવ્ય હતું. ઋષભદેવ ભગવાન મુનિરાજ નો આત્મા એ પર્યાયમાં હતો અને તન્મય હતો. એટલે પર્યાય અપેક્ષા એ અન્ય છે અને દ્રવ્ય અપેક્ષા એ અનન્ય છે. ભૂકા હોય ક્યું? ભૂકા હોય ક્યું? ઓ સમયે ઓ પર્યાય તન્મય છે, ન્યાય આપ્યો. અનન્યમાં ન્યાય આપ્યો, અનન્યમાં પણ. અચ્છા,
ભૂકા હોય માને ઓ પર્યાય છે ભી અનન્ય થા ઓ સમય.
હા,
ભૂકા હોય હે,
ભૂકા હોય
જો ઉસ પર્યાય મે અનન્યતા હોય ઇસ પર્યાય મે.
હા, એ પર્યાય માં એ અનન્ય વાલા હે, જે વાલા ઈ ઉત્પાદ માં આયા, જે
વાલા ઈ
ઉત્પાદ માં આયા, વ્યય નહીં આયા, પણ વ્યય વાલા જો દ્રવ્ય હો ગયા, વો દ્રવ્ય ઇધર આયા. અને આ ધ્યાય હોવે, આટલું સ્પષ્ટ કેમ ખબર પડે કે આ ઋષભદેવ ભગવાનનો આત્મા આઠ ગૌ પહેલા મારા પતિ તરીકે હતો અને હું પત્ની તરીકે હતી અને અમે આહાર દાન આપ્યું મુનિરાજ ને, એ ખબર કેમ પડી? કેમ કે વર્તમાન ઉત્પાદમાં જે દ્રવ્ય છે અન્નની અચાણે, તેનો તે દ્રવ્ય પૂર્વ પર્યાયમાં જતા 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 આઠમા ભવે પણ આ જ આત્મા એ વ્યયની પર્યાયમાં તન્મે હતો. જે ઉત્પાદિત થાય છે એ તો દ્રવ્યમાં સમાય છે, દ્રવ્યમાંથી આવે છે, વ્યય તુચ્છ ભાવ નથી. વ્યય કઈ તુચ્છ ભાવ નથી. વ્યય પણ સદભાવરૂપ છે અને વ્યય દ્રવ્યથી અનન્ય થાય એવા સદભાવરૂપ છે. આ સોનગઢમાં જેને જાતિ મળનાર થયો બેન છે, ઘણા એને શ્રદ્ધા નહોતી થતી. ગુરુદેવ તો વિશિષ્ટ ખબર પડે ચહેરાઓ પરથી જ. ગુરુદેવ વાત કરે ત્યારે તે રામામ જુએ, જાતિપુરની વાત કરે રામામ જુએ કે કેના ચહેરા ઉપર હોશ આવે છે અને કેનો ચહેરો આમ થઈ જાય છે બગડેલો, એના પરથી ખબર પડી જાય. એટલે પછી અવારનવાર એને શ્રદ્ધા બેસે એટલા માટે કૃષ્ણતા. આ ગુરુદેવ ભગવાન છે. બહુ ન્યાય ચિંતિત છે. જે ઉત્પાદ મુક્તે અત્યારે અનન્ય છે જે દ્રવ્ય, તે મળતી વખતે એ પર્યાયથી જે હતી પર્યાય એનાથી અન્ય હતું દ્રવ્ય, અનન્ય હતું. તો હોય કા હોય ચિંતો થાય. એ શાસ્ત્રમાં આવે છે કે જે મનુષ્ય પર્યાય કર્મ બાંધ્યું તે જ મનુષ્ય પર્યાય દેવમાં ભોગવે છે. કરનારો જુદો ને ભોગવનારો જુદો એમ નથી, એમ અન્ય મતીની સામે બૌદ્ધની સામે દલીલ કરી છે કે કરનારો જુદો અને ભોગવનારો જુદો. બૌદ્ધ મતી એમ કે છે કરનારો તો મરી ગયો અને ભોગવનારો નો ઉપજો જીવ એમ નથી. કે જે કર્મ કયા શુભાશુભ ભાવ જેવા એ જ જીવ કેમ ખબર પડે કે વેચી વેચી તે ધ્રુવ આત્મા કથન થી દબીન છે. અત્યારે અભિન જણાય છે, અત્યારે વ્યયની પર્યાયથી અભિન અને ઉત્પાદની પર્યાયથી અત્યારે અભિન જાય છે. એ બે અભિન જાય છે એટલે આજે નો તે નક્કી છે. એકમાં ભિન ને એકમાં અભિન એમ નહીં,
બે થી અભિન.
કેમ કે દ્રવ્ય તો તેનું તે રહ્યું છે ને,
ત્યારે તેનું તે આમ લાગે,
તેનું તે લાગે.
જોવા મળે તો ઉત્પાદ સર જય સર
બીજા દ્રવ્ય થી ભિન્ન છે પણ પોતાના પરિણામ થી કથન ચિત અભિન્ન છે. હવે આ વાત આપણે કરીએ તો આ પર્યાય દ્રવ્યને અટતી નથી અને આ અનન્ય અને અભિના કોણ કહે છે કે ભાઈ આ સર્વજ્ઞ ભગવાન કહે છે. તું તો આપણે તો કહો મધ્યસ્થા થોડોક મધ્યસ્થા એકાંત દ્રષ્ટિના ક્ષયના પક્ષથી નહીં સમજાય. છૂટે અનુભવ થાય સમય જ્ઞાન થાય. સમય જ્ઞાનમાં આવ્યું છે આપણું શાસ્ત્રમાં આ વાત છે કે જે આ એક કર્મ બાંધે તે દેવ પ્રિયમાં ભોગવે છે. ઘરે બીજો અને ભોગવે બીજો એમ નહીં, જેનો તે કરે તેનો તે ભોગવે. પણ પર્યાય અપેક્ષા એ બીજો કરે છે અને બીજો ભોગવે છે, કતનજી એમ પણ છે. જેવો શબ્દ સર્વજ્ઞ ભગવાન ની વાણીમાં આવ્યો એવો અર્થ છે અને એવું પદાર્થ છે એવું અહીંયા જ્ઞાન થાય ત્યારે ત્રણેય મળી જાય. બરાબર યથાર્થ છે. વેથી ને ધ્રુવ આત્મા કથન થી દબીન છે અને ઉત્પાદ થી પણ તે જ ધ્રુવ આત્મા કથન થી દબીન છે. યો અત્યારે દેખાય છે, અત્યારે ઉત્પાદ થી અભિન દેખાય છે, તે જ પૂર્વે વ્યય થી અભિન હતો. વ્યય થી અભિન હતો એ જ ઉત્પાદ થી અભિન છે, માટે તેનો તે આત્મા છે. અભિનવાને કારણે ખબર પડે છે કે જો જીવલાલભાઈ છે એ ખબર પડે છે. સેના પરથી ખબર પડી? એના પરથી ખબર પડી. એટલે ક્ષેત્ર બદલાઈ ગયું, દેશ બદલાઈ ગયો, શરીર બદલાઈ ગયું, કે લેવા નહીં દેવા. આત્મા તો અરૂપી છે કે અરૂપી આત્માને ગ્રહણ કરનારું અરૂપી જ્ઞાન પ્રગટ થાય છે. મનોપર્ય જ્ઞાન વાળો અસંખ્ય ભાવ પછી કહી દીધી, અસંખ્ય ભાવ પછી આ ટાઈમે આ અરૂપી પદાર્થનો વિચાર કરશે. પર્યાય તો હજી ઉત્પન્ન થઈ નથી, પણ ઉત્પાદે ઉત્પાદે ધ્રુવ 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 એમને ચાલ્યો આવે છે. એમાં વર્તમાન વર્તમાન પર્યાયથી બે અભિન, પછીની પર્યાયથી અભિન, કથનચિત કથનચિત અભિન 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 અભિન. આ જીવને આ ભાવ આવશે. જો સર્વથા અભિનય તો ના આવે, સર્વથા ભી દ્રષ્ટિ અપેક્ષાએ છે, જ્ઞાન અપેક્ષાએ કથનચિત ભિન અભિન જ્ઞાનનું પડતું છે. યાદ વાત છે. અભિનવાને કારણે ખબર પડે છે કે આ તેજ છે. જો પ્રતિવિજ્ઞાન થઈ ગયું, આ તેજ છે એમ ખબર પડી કે એ જીવનો એક વ્યક્તિ કથનથી દબીને તો, અને આ અત્યારે જીવ એની પર્યાયથી વર્તમાનમાં અભિન છે, કથનથી દબીન છે. કથનચિત અભિન પણ ચાલ્યો આવે છે, એટલે આ તેનો તે જીવ છે. બરાબર એ પ્રશ્ન નથી, આ તો એક સિદ્ધાંતિક વાત ચાલે છે. આ જે છે અત્યારે વાત કોઈ વ્યક્તિગત વાત નથી, પણ સિદ્ધાંતિક વાત છે. બેન્સીના જ્ઞાનમાં એવું કે આ ફતેકુમાર નો જીવ આ જ ગુરુદેવ નો જીવ છે, યથાર્થ વાત છે. આમાં તમે ક્યાં એમ સાંભળ્યું છે કે આ છે એ જીવ છે એમ શ્રીમંત રૂપ બોલ્યા નથી બોલ્યા.
નિયમ બોલાવો કે આ તીર્થંકર થશે, આ ચક્રવર્તી થશે, સાહેબ એ સાચું, પણ આ તે જ જીવ છે એ તો સ્વતંત્ર જ્ઞાનની કળા છે. પૂર્વે તમે બહેને જોયા અને વર્તમાનમાં આ બહેને જોયા તો તમારા જ્ઞાને પકડી લીધું કે ઓહો આ તો આ તે જીવ છે, આ જીવ છે. આ જે છે ને એ વ્યયથી ને ઉત્પાદથી કથિત અભિન્ન છે એવું પદાર્થનું સ્વરૂપ છે અર્થ સમય, અને એવું આ જ્ઞાન થાય છે. એમ બધામાં જાતિ શું ના લગાડવું જોઈએ. જાતિ સ્મરણ લગાડો, જાતિ સ્મરણ લગાડો કે આ જે પૂર્વે જોયા હતા તે જ આ જીવ છે. યાદ આવ્યું, યાદ આવ્યું, પણ આ તે જ છે એમ તેના પરથી કહી શક્યા કે ઉત્પાદથી અનન્ય ને વર્તમાન, વ્યયથી અનન્ય પૂર્વે ને વર્તમાન, એનાથી આજ નક્કી થાય, નિસંગ નક્કી થઈ જાય. આ વાત આ જ્ઞાનની તાકાત છે, નિર્મળ જ્ઞાનની એવી શક્તિ છે. હા, તમને કોઈ મુનિરાજ એમ કહ્યું હોય કે આ છે, સાંભળજો તમારા ભાઈ, કે આ પછીની તમારી પર્યાયની હશે ત્યારે તમને ભાઈ તરીકે મળશે. એ જો તમારા સ્મરણમાં રહ્યું હોય તો એ જાતિ પણ કહેવાય.
સાંભળેલી વાત,
એ તો સાંભળેલી વાત છે. જરા વિચારવા જેવી વાત, કથનજી જમીન છે તેનો તે આ જીવ છે, સિદ્ધ પર્યાય થવાનું. બાલભાઈનું જેમ હતું અને ઉત્પાદથી પણ તે જ ધ્રુવ, તે જ ધ્રુવાત્મા કદાચિત તે જ વ્યયથી અભિન્ન, તે જ ઉત્પાદથી અભિન્ન છે. અભિન્ન હોવાને કારણે ખબર પડે છે કે આ તેજ છે. અજમીર પટી છે ને એટલે વીરા, અમારામાં વીરા મારા બહુ ક્યાં વધારો, વીરા મારા, વીરા એટલે ભાઈ, એ બહુ ચાલે કે જેનો વ્યય થયો છે, કે જેનો આ તેજ છે, કે જેનો વ્યય થયો છે, આ તેજ છે કે જેનો ઉત્પાદ. આ જો કેટલું આમાં કેટલું રહસ્ય નથી, સમજવા જેવી વાત છે, આ સમજવા જેવી છે. સમ્યક જ્ઞાનમાં આવેલી આ વાત છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનની વાત છે, મિથ્યા જ્ઞાન કઈ આ જાણતો નથી. એને એવું જ્ઞાન થાય છે કથનચિત અને કથનચિત ઉત્પાદ અભિન્ન, કથનચિત અભિન્ન, કથનચિત ભિન્ન. ઉત્પાદ ભય હોવા છતાં પણ એ તો એનો એ જ એવો ને એવો ધ્રુવ છે. આ વીરા વચ્ચે જેવો દ્રવ્ય જ્ઞાયક હતો એનું એવું જ અત્યારે જ્ઞાને તમે જુઓ છો, તો ધ્રુવ પરમાત્મા તો તેનો તે છે, એમાં ક્યાં ફેરફાર છે? ટંકો જ ગીણે એટલું આવે છે એમને. ભલે પર્યાય બદલી, આ ભલે પર્યાય બદલી, કેમ કે આત્મા તો અનાદિનો છે. ઇતર જો આ રીતે ન હોય તો જ્ઞાન ખોટું થઈ જાય, તો જ્ઞાન ખોટું જ ઠરે. જ્ઞાન સાચું છે, આ જીવ છે. ઉત્પાદ હોવા છતાં પણ એ તો એનો એજ, એવો ને એવો, એનો એ અને પાછો એવો ને એવો, કઈ ફેર ના પડ્યો ધ્રુવમાં. ઉત્પાદ એમાં ફેર પડી ગયો, પણ ધ્રુવમાં ફેર પડે ખબર જ ના પડે. ખબર પડવાનું કારણ ધ્રુવ છે, અને ખબર પડવાનું કારણ કથનથી દબીન છે. હા, બે થી પણ અભિન અને વર્તમાન ઉત્પાદિ પણ અભિન છે. આ હા, ઋષભદેવ ભગવાનને જોતા જાતિસ્મરણ જ્ઞાન થયું. ઓહો, કાલે વિચારો થોડાક આવ્યા. કોઈ નિયમરૂપ ખ્યાલ નથી આવતો, પણ ખ્યાલ એમ આવવા માંડ્યો કે તીર્થંકર દ્રવ્યની સામે ગણતર દ્રવ્ય નું દ્રવ્ય હોય તો એને જાતિ સ્મરણ થઈ જાય છે, એવું કાલે ખ્યાલ આવ્યો. પછી પૂછ્યું કે આશ્રી પ્રયાસ મારા કા ગણતર થવાના છે, તો કા બસ ગણતર થવાના. એ ગણતર નું દ્રવ્ય અને ઓળું તીર્થંકર નું દ્રવ્ય જોતા હોય જાતિ સ્મરણ છે એમ બેસીને ગુરુદેવને જોતા હોય જાતિ સ્મરણ થયા. આ તો એક અનુમાન છે, બાકી શું નિયમો એ કઈ આપણે જાણતા નથી, પણ નજર સામે આ દ્રષ્ટાંત છે. એક કથાનુયોગનું દ્રષ્ટાંત અને એક વર્તમાનનું આપણે જોયેલું જાણેલું અનુભવેલું દ્રષ્ટાંત, બે ગણતરવ્ય હતું ને બેનનું દ્રવ્ય ગણતરનું, પણ ગણતર થવાના છે. તીર્થંકરને જોયા બેન જગતના જીવોને જ્ઞાનની શક્તિ શું છે, વિશ્વાસ નથી આવતો. આ જ્ઞાનની તાકાત એટલે શું? હવે શ્રીમદે કહ્યું વાંદરાને કે તને વાર છે, ઉતાળો થામાં તારો મોક્ષ છે. હવે કોણ એને માને? માને કોણ? જ્ઞાન ઉપર વિશ્વાસ હોય માને. વાંદરા તો બેન ભગવ આવે નતો, નકર તો કદાચ માનો કે એને રાગ થઈ ગયે છે. અરે ભગવાન રેવા દે, જ્ઞાનમાં રાગ ન હો.
એની પર્યાય કથનચિત વર્તમાનમાં અભિન્ન દેખાય છે, બે પર્યાય,
બે પર્યાય
એટલે જ્ઞાન થઈ
ગયું. એટલે જ્ઞાન થી વર્તમાનમાં વેની પર્યાય એટલે ઉત્પાદ પર્યાય એ કથનચિત અત્યારે અભિન્ન દેખાય ગયું, એટલે આ તેનો તે છે એમ માલ
ખ્યાલ
આવી જાય.
પ્રવચન સારમાં કીધું છે કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ ત્રણે પર્યાયોના આરંભે છે, દ્રવ્યના આરંભતા અને પર્યાયો છે એ દ્રવ્યના આરંભે છે.
હા,
આ રીતે બધું દ્રવ્ય છે,
બધું દ્રવ્ય છે, આવે છે, બરાબર છે. સમયના ત્રણ પ્રકાર, સમયના ઘણા અર્થ છે. મત પંથ ને પણ સમય કહેવાય, આત્માને સમય કહેવાય, આને સમય કહેવાય, એ અત્યારે આમાં લાગુ પડે છે. આપણી વાત યથાર્થ છે, બધા ફેરફાર છે. જો પ્રિય સરળતા ભીનો તો ખબર ન પડે, એ ન્યાય છે. આમાં આ કેનો તે જીવ છે એની પાછળ કથનચિત અભિન્નનો ન્યાય છે. બસ કથનચિત અભિન્ન તમને બેસી જાય તો ખ્યાલમાં આવી જાય. કથનચિત ભિન્ન દ્રષ્ટિનો વિષય રાખો શ્રદ્ધામાં, એનું ના નથી મારી. એ પૂર્વક જ્ઞાન થાય છે. બસ આ એક પૂર્વક જ જ્ઞાન થાય.
સમ્યક
જ્ઞાન ની વાત
છે ને. સમ્યક
જ્ઞાન ની વાત. સમ્યક
જ્ઞાન
ધ્રુવ કે લક્ષ્ય પ્રગટ
હોતા પ્રગટ
હોતા હે. વો તો ડિપોઝિટ હૈ. ડિપોઝિટ હૈ. એમાં કઈ વાંધો ના આવે. કઈ વાંધો ના આવે. જરાય ત્યાં સરોતા બિન કિનાર વાળી કથન થી દબિત કેમ કેટલી બરાબર છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજો. તે ભેદતાળ નો વિષય ક્યાં છે? અભ્યાસ થઈને સાંભળજો. જબરજસ્ત વાત છે અને બહુ ગમીતી વાત. ગુરુદેવ ની વાત તો સાંભળેલી હતી. શુભદેવ ભગવાનની વાત સાંભળેલી પોતે કે આ ક્ષેત્ર બદલી ગયું, શરીર બદલી ગયું, પદ્ધતિ બદલી ગઈ, એની કેમ ખબર પડે? કે ખબર પડે કથનથી દબીન. બસ એ ન્યાય કથનથી દબીન એટલે ખબર પડે. તેનો તે જીવ છે. બસ ખબર તો પડે છે. એટલે સાચી ખબર પડે છે એમ મારું કહેવું છે. ખબર તો પડે છે પણ સાચી ખબર પડે છે એમ. એમાં કઈ શંકા નથી.
ન્યાયથી
ખબર પડે છે.
સ્વરૂપ જ એવું છે કે ખબર પડી શકે.
ખબર પડી શકે છે અને ખબર પડવાનો ન્યાય કરતો જમીન
જમીન છે.
આપણે વાત કરી હતી ને ધીમે ધીમે લેવા. આપણે કઈ ઉતાવળ? આપણે ઉતાવળ શાંતિથી. આ પદાર્થ સ્વરૂપ છે. પદાર્થ સ્વરૂપ છે. પદાર્થ વિજ્ઞાન છે. બ્રહ્માંડ જ્ઞાન નો વિષય છે. સાચા જ્ઞાન નો વિષય છે. બ્રહ્માંડ જ્ઞાન સાચું છે.
મહાવીર સ્વામી ને આપણી સિંધી પર્યાય નું જ્ઞાન થાય છે વર્તમાન માં. કરણજી દબિન છે એક તો થાય છે.
મહાવીર સ્વામી
ભગવાન ને કેવળ જ્ઞાન માં આપણી સિંહ ની પર્યાય ને દેખાય છે.
દેખાય છે કે આ દ્રવ્ય સિંહ રૂપે હતું.
સિંહ રૂપે હતો
એ દેખાય છે. ક્યારે કે કતન થી મે ની પર્યાય થી અભિન
હતો
આયલો આવે છે. ઈ આવું એમ ખબર ક્યાંથી?
ક્યાંથી ખબર?
અને એની વાણીમાં દસ ભાવ આવ્યા ક્યાંથી? આમ આવ્યા.
આમ આવ્યા એને જ્ઞાન થયો ત્યારે.
જ્ઞાન થયો
એની વાણીમાં તો આવ્યો હતો.
એની વાણીમાં આવ્યું છે ને કે હું સિંહ નો ભાવ માં મેં પામ્યો સમ્યક દર્શન. હા હા હા. અને એ સમ્યક દર્શન ની પર્યાય થી એ વખતે અનન્ય હતું એટલે કહી શકે છે. ક્યાં સમ્યક દર્શન થયું તો અમને? કોઈ એમ કે સાત ભાવ પેલા, કોઈ એમ કે દસ ભાવ પેલા, એમ એમ પણ એમ ખ્યાલ આવી જાય. પદાર્થ નું સ્વરૂપ અચિંત્ય છે. જ્ઞાન ની શક્તિ ની વાત શું કરી? હે હા, જેવું પદાર્થ નું સ્વરૂપ કેવું જ્ઞાન માં થોડી વાત. બસ જળ કે છે, બીજું કઈ જળ કે છે. જ્ઞાન માં જણાય જાય છે. બસ કોઈ ઉપયોગાત્મક થાય ને કોઈ ઉપયોગાત્મક ન થાય અથવા મોટું થાય. કોઈ તો મોટું થાય એમાં કઈ નહીં. કેમ કે ઠીક નહીં જોવામાં આવે ને જે સંયોગ થાય છે એ રાગનું ફળ છે, જ્ઞાનનું ફળ નથી. જ્ઞાનનું ફળ નથી, રાગનું ફળ. બહુ લંબાણ વાંચ્યો અને બેને કહ્યું તું મને કે બહુ શાંતિથી લેજો ઉતાવળ કરતા નહીં. આપણે શું ઉતાવળ છે આ વિશે જ રાખ. એવું હતું વખત દ્રષ્ટિના વિષયની વાત આવી ગયા પછી.
સિદ્ધિ થાય છે ખંડન થઈ જાય. એક પર્યાય ની વાત કરો તો દ્રવ્ય ની જ્ઞાન ની સિદ્ધિ ન થાય. શ્લોક છે, દ્રવ્યથી ખંડિત નથી, ક્ષેત્રથી ખંડિત નથી, કાળથી ખંડિત નથી, ભાવથી ખંડિત નથી. આખું પ્રમાણ જ્ઞાનનું દ્રવ્ય અનાદિ અનંત. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સ્વરૂપે પદાર્થ રહેલા છે બધા. એમાં કાળમાં પર્યાય છે, ભાવમાં ગુણ છે, ક્ષેત્રમાં અસંખ્ય એનો પ્રદેશ છે અને દ્રવ્ય તો દ્રવ્ય છે. હવે એ દ્રવ્ય કેવું કે ગુણ પર્યાય બધ દ્રવ્ય એમાં ને એમાં આપણે લઈ છીએ અટાણે, તો ભાવમાં ગુણ અને કાળમાં પર્યાય એટલે ગુણ પર્યાય આવ્યું. હવે ગુણ પર્યાય વાળું દ્રવ્ય હોય તો કોઈનું ક્ષેત્ર હોય, માટે ક્ષેત્ર દ્રવ્ય. તમે દ્રવ્યથી ખંડન નહીં, ક્ષેત્રથી નહીં, કાળથી નહીં, ભાવથી ખંડિત નથી, અખંડિત દ્રવ્ય.
અખંડ જ્ઞેય,
અખંડ જ્ઞેય છે બાળ, અખંડ જ્ઞેય. જેમ ધ્રુવ અખંડ છે એમ જ્ઞેય પણ અખંડ છે. પ્રમાણનો વિષય નહીં, દ્રવ્ય ખંડાવી, ક્ષેત્ર ખંડાવી, ઈચ્છિત કરવું છે ને, નાતા જ્ઞાન ની અભેદતા દ્રવ્યગુણ પર્યાય એની પહેલા એ જ વાત ચાલી આવે. કારણ કે જ્ઞાન ની સિદ્ધિ થાય અધિકાર છે. સમય સાથે હા એમાં છે આખી એ શ્લોક તરીકે નથી, લિપિ તરીકે છે. શું કહેવાય, લિપિ ગદ્ય પર સિદ્ધિ કરે જે કહે છે કે દ્રવ્ય ને પર્યાય અડે જ નહીં, પર દ્રવ્ય છે પર્યાય. એ પુરુષ કે છે ઉભા રહેજો, પર્યાય સ્વદ્રવ્ય છે, દ્રવ્યથી પર્યાય જુદી થાય તો ખંડિત થઈ જાય દ્રવ્ય. ન ખંડ્યામી પર્યાયથી, ન ગુણથી ખંડ્યામી, ન ક્ષેત્રથી ખંડ્યામી. ક્ષેત્ર અભિન, કાળ અભિન, ભાવ અભિન છે. લે
હવે જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે. અખંડ એ આચાર્ય વૈદ્યમાં કહે છે, જ્ઞાની શુદ્ધનયનું આલમન લઈ એમ અનુભવે છે કે હું મને અર્થાત મારા હૃદાત્મ સ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો, નથી ખંડિત કરતો, અખંડિત રાખતો, દ્રવ્ય અપેક્ષા એ અખંડિત જ્ઞાન નથી, ક્ષેત્રથી ખંડતો, ક્ષેત્ર અપેક્ષા એવું અખંડ છું, નથી કાળથી ખંડતો, હા કાળ અપેક્ષા એ પણ અખંડ છે, પર્યાય અપેક્ષા એ અખંડ છું, નથી ભાવથી ખંડતો, હા હું અખંડ છું, મૂળથી જઉં તો પણ અખંડ, પર્યાયથી જઉં તો અખંડ, ક્ષેત્રથી જઉં તો અખંડ, દ્રવ્યથી જતો અખંડ, એક એકો આમ પર વિશુદ્ધ એ જ્ઞાન માત્ર ભાવ છું. હવા શુદ્ધ નીતિ જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. દ્રવ્યનો આત્મા પણ દ્રવ્યરૂપ છે, ક્ષેત્રનો આત્મા પણ દ્રવ્યરૂપ છે, ગુણનો આત્મા પણ દ્રવ્યરૂપ છે, પર્યાયનો આત્મા પણ દ્રવ્યરૂપ છે, અખંડ છે, નામ જુદા છે પરંતુ એક છે. માટે જ્ઞાની અભેદ જ્ઞાન સ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી. એ આપણે આજે કહેલું એ અપેક્ષા છે. અખંડ ખંડ એટલે એમાં દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનો ખંડ નહીં કરવો, બસ એવું અભેદ એક પદાર્થ છે, એકો એક. ભગવાન મહાવીરના જીવને અનાદિ અનંત દ્રવ્યનું એને જ્ઞાન થઈ ગયું, અનાદિ અનંત એનું દ્રવ્ય જે પર્યાય, જે પર્યાયમાં, જે પર્યાયમાં વીતી ગયું હતું, જે પર્યાયમાં વીતેલું હતું તે ઉચ્ચ
મીઠાભાઈ, મીઠાભાઈ ના તરફ
આપે તો જ્ઞાનની વાત કરું છું. તો જ્ઞાની કે તો ખોટું જ્ઞાની કે ક્રિયા કે પેદા કરતું સમજી લેવું કે આ દીખો ચારિત્ર વર્તાનું છે. વાત કરે તો એ જ્ઞાન પ્રધાનની વાત કરે તો એ પર્યાય જુદી છે. એને તમે જે અપેક્ષા એ કેટલા થઈ અથવા તો જે એની સ્થિતિ હોય એની હારે આપણે કઈ સંબંધ નથી. એક સ્થિતિ છે ઉપચાર ક્રિટકો નહીમાં ભેદ ક્રિટકો છે. દ્રષ્ટિના વિષયમાં તો ભેદ આવી ગયો છે, દ્રષ્ટિના વિષય માટે હવે આ પ્રક્રિયા નથી. અનન્ય પાસે છે, અન્ય અન્ય ના પાસે, અન્ય નું શ્રદ્ધાળ અને અનન્ય નું જ્ઞાન સમય એક.
એનું નામ શુદ્ધ
સમજે અને પર્યાયથી સહિત પકડી લઈએ એને પૂછે નહીં. એને એને પૂછે તો કે તો એ માયરો છે વિચાર. નાદી વિચાર દ્રષ્ટિથી તો પર્યાયથી રહીતમાં કામ થાય છે અને પર્યાયથી રહીતમાં કામ થઈને પર્યાયથી સહિત પણ જ્ઞાન થાય છે. કામ થાય છે અને જ્ઞાન થાય છે. સમય એક રહી દ્રષ્ટિમાં લેતા અનુભવ થાય છે ત્યારે કામ થાય છે. આમાં પડી જાય સહિત હોવા છતાં રહી છે. ક્રમે જ્ઞાન થાય છે એ નીકળી ક્રમ નથી. નાની તાકાત એવી છે પ્રયત્નપૂર્વક સહિતનું જ્ઞાન થઈ જાય છે એટલે કોઈ શ્યાદવાદને બાધા પહોંચી નથી. પ્રગટ થાય છે અનુભવ જ્ઞાનમાં જ શ્યાદવાદ નો જન્મ થાય. એવું કહ્યું ની પ્રશંસા છે. વ્યક્તિની પ્રશંસા નથી. જ્ઞાનની તાકાત શું છે એમ એ બતાવે.
બે જીવ છે એ સિદ્ધ કરનાર